જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એમાં પ્રશ્ન 93. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો પાર્ટ 2, એની અંદર ક્વેશ્ચન નંબર 93. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 321. અહીંયા પ્રશ્ન 93માં વાત કરે છે કે સમ્યક્ત્વ અને નયાભાસ, નયાભાસ એટલે મિથ્યાનય નું સ્વરૂપ શું છે. હવે આ વસ્તુ જે લેવામાં આવી છે પંચાધ્યાયમાંથી લેવામાં આવી છે. પંચાધ્યાય અનુસાર અધ્યાત્મ નયોનું સ્વરૂપ તથા તેનાથી વિરુદ્ધ નયાભાસોનું સ્વરૂપ. આપણે આ પહેલા જે વાત કરી હતી એ પંડિત હજારીલાલજી સંપાદિત આલાપ પદ્ધતિમાંથી આપણે પ્રશ્ન 92 કર્યો, અને પ્રશ્ન 92માં જે વાત લીધી હતી એ પણ અધ્યાત્મ અપેક્ષાએ નયોનું સ્વરૂપ, અધ્યાત્મ શાસ્ત્રોમાં નયોનું સ્વરૂપ શું છે એ સમજ્યા હતા. એ અધ્યાત્મ શાસ્ત્રમાં નયોનું સ્વરૂપ બહુ જ સહેલું કરી દીધું છે. એ આપણે સમજ્યા કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, અને પછી એમાં સદ્ભુત વ્યવહાર નહીં અને અસદભૂત વ્યવહાર નહીં એવા બે ભાગ લેવામાં આવ્યા હતા. અને સદભૂતની અને અસદભૂતની અંદર બંનેમાં ઉપચારથી અને અણઉપચારથી એ પ્રકારે લેવામાં આવ્યું હતું. અને નિશ્ચય નયના બે પ્રકાર લીધા હતા, શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય. એટલે એ રીતે આખી વસ્તુ લેવામાં આવી, કેમ કે અધ્યાત્મ શાસ્ત્રની અપેક્ષાએ જે વાત લેવી હતી એ એમાં લેવામાં આવી હતી. અને ખરેખર જોવા જઈએ તો જે આપણે કરવાનું છે એ માત્ર અભ્યાસ નથી કરવાનો પણ એમાં આગળ વધવાનું છે. એટલે અધ્યાત્મ અપેક્ષાએ નયોનું સ્વરૂપ બરાબર ખ્યાલ હશે તો ભૂલ નહીં થાય. અહીંયા પંચાધ્યાયની અંદર પણ એ જ વાત કરી છે, અને એમાં પંચાધ્યાયથી પંચાધ્યાય અનુસાર અધ્યાત્મ નયોનું સ્વરૂપ કઈ રીતે છે, એટલે કે અધ્યાત્મ નય અને બીજું તેનાથી વિરુદ્ધ નયાભાસ, એટલે કે જે નય નથી પણ માત્ર નયનો આભાસ છે, જેને નય જ કહ્યો નથી એ રીતે અહીંયા એ વસ્તુને લેવામાં આવી છે. તો એ પ્રશ્ન 93માં એ વાત કરવામાં આવી છે કે સમ્યક્ત્વ અને નયાભાસ, નયાભાસ એટલે જે નય નથી નયનો આભાસ થાય છે તે, એટલે મિથ્યા નય, એનું સ્વરૂપ શું છે. તો આ પંચાધ્યાય અનુસાર જે વાત કરી છે એ આપણે હવે સમજીએ. તો એના ઉત્તરમાં પહેલું જણાવ્યું છે કે જે નય તદગુણ સમવિજ્ઞાન સહિત, ઉદાહરણ સહિત, હેતુ સહિત અને ફળવાન એટલે કે પ્રયોજનવાન હોય તે સમ્યક નય છે. સમ્યક એટલે સાચો નય, પરમ અર્થે પરમાર્થે જે સાચો નય છે તેને સમ્યક નય કહેવામાં આવે છે. અને એ કયો નય, તો કે જે નય તદગુણ સમવિજ્ઞાન સહિત. જો તદગુણ સમવિજ્ઞાન સહિત જે છે એનો અહીંયા અર્થ નીચે આપ્યો છે કે જીવના ભાવો તે જીવના તદગુણ છે. જીવના ભાવ એ જીવના તે ગુણ છે, તદગુણ તે જ ગુણ છે. તથા પૂદગળના ભાવો તે પૂદગળના તદગુણ છે. એટલે એવા વિજ્ઞાન સહિત, એને એ પ્રકારેના વિશેષ જ્ઞાન સહિત, જીવના ભાવ છે તે જીવના તદગુણ અને પૂદગળના ભાવ તે પૂદગળના તદગુણ, એવું વિશેષ પ્રકારનું જ્ઞાન છે એને તદગુણ સમવિજ્ઞાન સહિત એમ કહેવામાં આવે. એટલે આ જે નય છે તે તદગુણ સમવિજ્ઞાન સહિત હોય ઉદાહરણ સહિત હોય, હેતુ સહિત હોય, એનો કોઈ હેતુ હોવો જોઈએ અને પ્રયોજન હોય તો એ સમ્યક નય છે. આ વ્યાખ્યા કરી, આ સમ્યક નયની વ્યાખ્યા કરી. કેમ કે અહીંયા પ્રશ્ન પંચાધ્યાય અનુસાર અધ્યાત્મ નયોનું સ્વરૂપ છે, એમાં મૂળ વાત શું છે પ્રશ્નમાં, તો કે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ અને મિથ્યા નય એટલે અથવા તો નયા આભાસ, નયનો આભાસ. તો સમ્યક્ત્વની વાત કરવી છે એટલે સમ્યક નય શું એ પહેલા અહીંયા સમજાયું. તો કે સમ્યક નય તો એને જ કહેવાય કે જેમાં જીવ છે તે તેના ગુણ સહિત છે તે, અને પૂતગળ છે તે તેના ગુણ સહિત છે તેને, તે પ્રકારે જાણવું એટલે એનો અર્થ એ થયો કે જીવના ભાવો તે તેના ગુણ તે તદગુણ, અને પૂતગળના ભાવો તે તેના ગુણ તે તદગુણ, એવા વિશેષ જ્ઞાન સહિત હોય, ઉદાહરણ સહિત હોય, અને એને હેતુ હોય અને પ્રયોજન હોય, એ સાચો નય છે, સમ્યક નય છે. તેનાથી જે વિપરીત નય છે એટલે એનાથી જે ઊંધી દ્રષ્ટિ છે, એટલે આ જે જણાવ્યું સમ્યક નય, એનાથી જે વિપરીત માન્યતા છે, વિરુદ્ધ માન્યતા છે, ઊંધી માન્યતા છે, તે નય આભાસ એટલે નયાભાસ મિથ્યા નય છે, ખોટો નય છે, ખોટી દ્રષ્ટિ છે. એનાથી વિપરીત દ્રષ્ટિ છે તે દ્રષ્ટિને સાચી દ્રષ્ટિ જ નથી કહી. નય એટલે કોઈક એક દ્રષ્ટિકોણથી વસ્તુને સમજીએ એનું નામ નય. જ્ઞાનનો અંશ, જ્ઞાનનો અવયવ છે એ નય છે. જ્ઞાન જે દ્રષ્ટિકોણથી કરવામાં આવે એને આપણે નય કહીએ છીએ. તો એનાથી બીજા દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે, સેનાથી જુદો, એટલે સમ્યક નય જે આપણને સમજાવ્યો એ સમ્યક નય સિવાય બીજા કોઈ દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો એ બધો મિથ્યા દ્રષ્ટિકોણ છે, એટલે એ મિથ્યા નય છે. એ નય જ નથી, એ નયનો આભાસ છે. તો શું કહ્યું કે સમ્યક નયથી વિરુદ્ધ વિપરીત છે તે નયાભાસ છે, મિથ્યા નય છે. કેમ કે પરના ભાવને પોતાનો કહેવાથી આત્માને શું સાધ્ય, શું લાભ થાય? પરના ભાવ છે નયાભાસ છે એટલે વિપરીત નય છે, વિપરીત નય છે એટલે કેવો છે, સમ્યક્ત, સમ્યક નયથી જુદો. અને સમ્યક નયથી જુદો એટલે તદગુણ સંવિજ્ઞાન, પહેલી જે કન્ડિશન મૂકી એ તેના ગુણ તે તદગુણ, જીવના જે ભાવ છે તે તેના તદગુણ, અને પૂતગળના ભાવ તેના તદગુણ. હવે એને છોડીને એનાથી વિપરીત રીતે જો બીજા ભાવને જીવના ભાવ કહેવામાં આવે, એટલે પરના ભાવને જો જીવના ભાવ કહેવામાં આવે કોઈક નયથી, કોઈક બીજા અન્ય નયથી, તો એ વિપરીત ભાવ થયો, એ વિપરીત નય થયો. અને એવા નયને કહેવાથી આત્માને શું સાધ્ય, આત્માને શું લાભ થાય? કંઈ લાભ થાય નહીં. આત્માને એ સમ્યક નય સિવાય બીજા નયથી, બીજા દ્રષ્ટિકોણથી જો કંઈક એની ઉપર ઉપચાર કરીને કોઈક વાત એની ઉપર લાવી દેવામાં આવે તો એથી આત્માને શું લાભ થાય? કંઈ લાભ થતો નથી. એટલે અહીંયા પંચાધ્યાયની દ્રષ્ટિથી જે વાત લેવામાં આવી છે એમાં સમ્યક નય છે એ નય છે, અને બીજા નય છે સમ્યક નય સિવાયના જે નય છે એ બધા અન્ય બધા નય જે છે એ કોઈ પ્રયોજનવાન નથી એમ કરીને, અથવા તો એ સમ્યક નયથી વિરુદ્ધ નય છે એટલે એ નયનો આભાસ કહેવો એને, અને એ મિથ્યા છે. એમાં આત્માને કોઈક જુદી રીતે પરના ભાવ રૂપે કહેવામાં આવ્યો હોય તો એથી આત્માને ખરેખર કંઈ ફાયદો થતો નથી, કંઈ લાભ થતો નથી, એટલે એને નયાભાસ કહેવો છે, નયનો આભાસ. ઉદાહરણ સહિત છે એ ને, એ આવશે આગળ વાત આવે છે કે આપણે લઈએ છીએ, બરાબર છે. તદગુણ અને એ તો વાત સમજમાં આવી ગઈ, બરાબર છે. હેતુ સહિત છે એ પણ વાત સમજમાં આવી ગઈ, અને પ્રયોજનવાન એનું ફળ જે છે એ વાત પણ સમજમાં આવી ગઈ. હવે એ ઉદાહરણ સહિત અહીંયા એક વધારે મૂક્યું છે, એ વાત બરાબર છે, ત્યાં ધ્યાન બરાબર તમારું ગયું છે, મારું પણ એ તરફ ધ્યાન છે, પણ એ વાત આગળ આવે છે એટલે મેં હમણાં એને લીધી નથી. અત્યારે એમણે જે સમજાવ્યું એ આપણે સમજ્યા કે વિપરીત જે છે માન્યતા છે, બીજી માન્યતા છે, એ માન્યતા શા માટે બીજી લીધી છે? તો કે કોઈક અપેક્ષાને સમજાવવા માટે શાસ્ત્રકાર એવી માન્યતા લઈને વાત કરે. જેમ કે પર્યાયની મુખ્યતાથી વાત કરે તો પર્યાયને લઈને એમ કહે કે જીવ છે તો એ ચાર ગતિમાં રખડે છે એમ કહેવામાં આવે. હવે ખરેખર જોવા જઈએ તો જીવ તો ક્યાંય રખડતો નથી, જીવ તો તેના પોતામાં જ છે. પણ પર્યાય બતાવવી છે તો પછી પર્યાયને મુખ્ય કરીને કહીએ તો હા, એ જુદી જુદી પર્યાયમાં હોય છે જીવ, જીવની જુદી જુદી પર્યાય થાય છે, એટલે એ વાત એમાં કહેવામાં આવી. પણ અહીંયા તો પદ્ધતિ જુદી લીધી છે. પંચાધ્યાયીમાં તો એ કહ્યું છે કે એનાથી શું લાભ. એટલે મૂળ વસ્તુ એમ કહેવી છે કે આત્માને શુદ્ધ નિશ્ચય નહીંથી, જેવું શુદ્ધ સ્વરૂપ છે એ જ સમ્યક નય છે, એ જ એક સાચો દ્રષ્ટિકોણ છે. તો એ દ્રષ્ટિકોણને લઈને બેસો ને, બીજું બધું છોડી દો એમ કહેવું છે. એટલે એ બધા નય જે છે એને વિપરીત નય કહ્યા અથવા મિથ્યા નય કહ્યા, કેમ કે એનાથી આત્માને ખરેખર કોઈ લાભ નથી. પણ શાસ્ત્રમાં તો જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાત આવે. પંચાધ્યાયી જે લખવામાં આવ્યું છે એ જુદી રીતે આખો ગ્રંથ લખવામાં આવેલો છે, અને એની અંદર જે વાત છે એ જુદી રીતે સમજાવવામાં આવી છે. એટલે એ રીતે અહીંયા શું લાભ, એટલે કે કાંઈ લાભ નથી એટલા માટે થઈ, અને એને એ બધાને નયાભાસ કહ્યા, મિથ્યા નહીં કહ્યા. હવે બીજું અહીંયા કહે છે કે જીવને પરનો કરતા ભોગતા માનવામાં આવે તો ભ્રમ થાય છે. જીવને પરનો કરતા માનીએ છીએ ને આપણે, છે તો કોનો કરતા, એ પોતાના ભાવનો જ કરતા છે. તેમ છતાં આપણે એવું કહીએ છીએ કે કરતા વિશે ગઈકાલે અષ્ટપાહુડની ગાથામાં ઘણું વર્ણન કર્યું, પોણો કલાક સુધી કરતા ઉપર જ વાત ચાલી છે. એમાંની સામાન્ય વાત લઈએ તો એમાં આપણે જે ત્રણ પ્રકારે વાત લીધી કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ આત્મા શુદ્ધ ભાવનો જ કરતા છે, અને નિશ્ચય નહીંથી જ્યારે અજ્ઞાન અવસ્થાની અંદર છે ત્યારે એ અશુદ્ધ ભાવનો કરતા છે, અને વ્યવહારથી એના વિભાવ ભાવ જે છે એને લીધે થઈને જે કર્મ બંધાય છે એ કર્મનો કરતા છે. એમ ત્રણ પ્રકારે વાત આપણે એમાં લીધી છે. એટલે હવે એમાં જે બીજી બે પ્રકારની વાત લેવામાં આવી છે એમાં એ કરતા ભોગતાપણું જે રીતે લેવામાં આવ્યું, એટલે પર નો કરતા કહ્યો, જેમ કે પૂદગળ નો કરતા, એટલે પૂદગળ કર્મનો કરતા, દ્રવ્ય કર્મનો કરતા કે દ્રવ્ય કર્મનો ભોગતા કહીએ એ વ્યવહારથી કહેવામાં આવે છે. તો કહે છે કે એમાં તો ભ્રમ થાય છે. અહીંયા શું કહે છે કે જીવને પરનો કરતા ભોગતા માનવામાં આવે તો એમાં તો ભ્રમ થાય છે. ખરેખર તો જીવ એવો પરનો કરતા ભોગતા છે જ નહીં. અને આગળ કહે છે કે વ્યવહારથી પણ જીવ પરનો કરતા ભોગતા નથી, કેમ કે પર વસ્તુ જુદી છે, આત્મા જુદો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, આ સિદ્ધાંતની વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, એમને વ્યાપ વ્યાપકપણાનો સંબંધ નથી, અંદર જતું નથી. તો પછી એ વ્યવહારથી પણ જો જીવ બીજા દ્રવ્યનો, પર દ્રવ્યનો, એટલે કે ઘર, ખોરાક, કપડાં એનો કરતા થાય કેવી રીતે? એ બધું પૂદગળ છે, એ જીવથી જુદું છે, તો એનો કરતા અથવા તો એનો ભોગતા એ થઈ શકે જ નહીં. એટલે વ્યવહારથી પણ જીવ પરનો કરતા ભોગતા નથી. વ્યવહારથી આત્મા રાગનો કરતા ભોગતા છે. અજ્ઞાન અવસ્થાની અંદર જે કહેવામાં આવ્યું એમાં ત્યાં નિશ્ચય નહીંથી વાત કરી, અષ્ટપાહુડની અંદર આપણે એ લીધું, તો એમાં નિશ્ચય નહીંથી અજ્ઞાન અવસ્થામાં જીવ એ રાગનો કરતા છે. રાગ, દ્વેષ, પુણ્ય પાપના વિકલ્પો, વિભાવ ભાવો એનો એ કરતા છે, કેમ કે એ બધા એના છે, એ બધા એના છે. એટલે એને અહીંયા વ્યવહારથી કહી દીધો છે. જુઓ અહીંયા કહે છે કે વ્યવહારથી આત્મા જીવ રાગનો કરતા ભોગતા છે, કેમ કે રાગ તે પોતાના પર્યાયનો ભાવ છે. રાગ છે તે પોતાના પર્યાયનો ભાવ છે, એટલે કે એની પર્યાય કેવી છે એ અજ્ઞાન અવસ્થામાં છે, એ વખતે જે વિભાવરૂપે પરિણમન કરી રહ્યો છે એ પર્યાય છે, એટલે એ પર્યાય વખતનો એનો ભાવ છે. એ પર્યાયમાં જ્યારે છે, અજ્ઞાન અવસ્થામાં છે અને એ વિભાવ ભાવ રૂપે પરિણમી રહ્યો છે, એ વિભાવ ભાવ વિકારી ભાવ કરે છે, તો એ ભલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ શુભ રાગ છે કે અશુભ રાગ છે, તો એવા એ રાગનો એ કરતા કહ્યો. પણ અહીંયા એને વ્યવહારથી કહ્યો કે વ્યવહારથી આત્મા જીવ રાગનો કરતા ભોગતા છે, અને અહીંયા જીવને નિશ્ચયથી તો પોતાના સ્વભાવ ભાવનો જ કરતા કહ્યો છે. આ પંચાધ્યાયની રીત છે, એ પદ્ધતિથી વાત કહેવામાં આવી છે. અધ્યાત્મની અપેક્ષા એ વાત બરાબર છે કે ખરેખર વ્યવહારથી આપણે જીવને ઘર મકાન કપડાં વગેરેનો કરતા કે ભોગતા માનીએ છીએ એ શક્ય જ નથી. એ વ્યવહારથી કહેવા કરતા એને ઉપચારથી કહેવું જોઈએ. કૃપાળુદેવે એને ઉપચારથી કહ્યું છે, વ્યવહાર પણ નહીં, વ્યવહારથી પણ નીચે, વ્યવહારથી પણ નીચલી કક્ષાની વાત, કે માત્ર ઉપચાર. ઉપચાર વખતે, ઉપચાર માટે આપણે ગઈ વખતના સ્વાધ્યાયમાં સમજાય છે કે કેટલા બધા આપણે ઉપચાર કરીએ છીએ કે જેનો કઈ મિનિંગ નથી, એવા ઉપચારથી આપણે કેટલી બધી વાતો કરતા હોઈએ છીએ અને સમજીએ પણ છીએ કે ભાઈ એ ઉપચાર છે, એ કહેવા ખાતર કહેવાયું છે, ખરેખર એમાં કોઈ તથ્ય નથી, એને આપણે ઉપચાર કહીએ છીએ. તો અહીંયા પણ એવી રીતે કહી શકાય, ખરેખર તો એને ઉપચારથી એમ કહેવાય કે આ જીવ છે તે કોમ્પ્યુટર જે છે એનો ભોગતા છે, કાર છે એનો ભોગતા છે, ગુલાબજાંબુનો ભોગતા છે એમ કહેવાય. પણ એક ઉપચારથી કહેવાય, એને વ્યવહારથી પણ નહીં કહીએ આપણે, વ્યવહારથી પણ નીચે દર્શાવીએ તો કહી શકાય, કેમ કે ખરેખર નથી. બંને પદાર્થો જુદા છે, બંને દ્રવ્ય જુદા છે, એટલે એકબીજા સાથે એમને કોઈ એ રીતનો સંબંધ છે નહીં, એમાં વ્યાપ વ્યાપક પણ છે નહીં. આત્મા એમાં કંઈ જતો નથી કે એ બાહ્ય પદાર્થ જે છે પર પદાર્થ આત્મામાં આવતો નથી, એટલે એને ઉપચારથી કહેવાય. તો પછી વ્યવહારથી શું કહ્યું? તો કે વ્યવહારથી તો એમ કહેવાય કે જીવના જે ભાવ છે એ કયા કયા ભાવ, તો કે એની જે શુદ્ધ પર્યાય સિવાય બીજી જે પર્યાય વખતે જે ભાવ છે એ ભાવ પણ એના કહેવામાં આવે તો એને વ્યવહારથી કહ્યું એમ કહેવાય. કેમ કે જ્યારે એ શુદ્ધ પરિણમન કરે છે, એનો ઉપયોગ શુદ્ધ થયો છે, એ વખતે જે ભાવ છે એ શુદ્ધ ભાવ છે, એ શુદ્ધ ભાવથી તો એનો જ કરતા ને ભોગતા છે, એને અહીંયા નિશ્ચય નહીં કહ્યો છે. અને વ્યવહારથી એ જે પર્યાયના જે ભાવ છે, જે જે પર્યાય રૂપે એ પરિણમે છે અને એ ભાવ છે, એ બધા ભાવને એમાં સમાવી લીધા, એના એને કરતા ને ભોગતા તરીકે અહીંયા કહ્યો છે. એટલે વ્યવહારથી આત્મા જીવ રાગનો કરતા ભોગતા છે, કેમ કે રાગ તે પોતાના પર્યાયનો ભાવ છે, રાગ તે પોતાના પર્યાયનો ભાવ છે, તેથી તેમાં તદ્ગુણ સમવિજ્ઞાન લક્ષણ લાગુ પડે છે. તદ્ગુણ સમવિજ્ઞાન લક્ષણ લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડ્યું? કે આત્માનો ગુણ તે આત્માનો તદ્ગુણ છે, આત્માનો ભાવ તે આત્માનો તદ્ગુણ છે, અને પરનો ભાવ તે પરનો તદ્ગુણ છે, એ વાત અહીંયા લાગુ પડે છે. કે જે રાગ છે એ આત્માનો જ છે, એ આત્માનો છે, એ પરનો નથી, એટલે એ અપેક્ષાથી લાગુ પડે છે. પણ એને વ્યવહાર કયો? શુદ્ધની અપેક્ષાએ. એટલે તેનાથી વિરુદ્ધ કહે તો નયનો આભાસ એટલે મિથ્યા નય છે, એ રીતે અહીંયા કહ્યું. હવે આગળ અહીંયા વાત કરે છે, વધારે એની સમજણ આપે છે. આ બે વાત જે છે એ સિદ્ધાંતની અપેક્ષા, એટલે એમણે જે સિદ્ધાંત તારવ્યો છે, કયો સિદ્ધાંત? પંચાધ્યાયી અનુસાર અધ્યાત્મનું સ્વરૂપની અંદર જે વાત કહેવી છે, એ બે વાત અહીંયા મુખ્ય રીતે આ એક અને બેમાં કહેવામાં આવી. હવે એ વાતને અહીંયા વધારે સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે, એટલે અહીંયા જે કહે છે તો એ ઉદાહરણ આપીને સમજાવે છે કે પ્રથમ નયાભાસ પહેલા છે, તે નયાભાસ કઈ રીતે છે? તો કે જીવને વર્ણ આદિવાળો માનવો, જીવને વર્ણ આદિવાળો, વર્ણ એટલે રંગ છે, રસ છે, રૂપ છે, એ બધા પૂતગણના ગુણ છે, એમાં એ વર્ણ આદિ, વર્ણ આદિમાં ચારે ચાર વસ્તુ આવી જાય છે. એ સ્પર્શ પણ આવી જાય છે, રસ પણ આવી જાય છે, એ રંગ વર્ણ પણ આવી જાય છે, જોવું છે એ પણ આવી જાય છે, એમાં આવી જાય છે. એટલે વર્ણાદિવાળો માનવો જીવને એ શું થયું? એ નય આભાસ થયો, નયનો આભાસ, એ નય નથી, ખરેખર એવો જીવ છે નહીં, પણ એવો માનવામાં આવે, કોઈ અપેક્ષા એ ક્યારેક એને શરીર સહિત કઈ અને શરીર સાથે રહ્યો છે માટે જીવ ત્યારે તેવો છે એ પર્યાયમાં છે, તો એમ કરીને કોઈએ કહ્યું હોય કે જીવને વર્ણાદિવાળો માનીએ, તો એ વાતને નયનો આભાસ કરો. બીજું કહે છે કે મનુષ્ય વગેરે શરીર છે તે જ જીવ છે એમ માનવું એ પણ નયનો આભાસ. એવું છે નહીં અને માનવાનું કહ્યું એટલે એને નય નથી કહ્યો પણ નયનો આભાસ કહ્યો. મનુષ્ય વગેરે શરીર છે તે જ જીવ છે એમ માનવું તે નયનો આભાસ છે. ત્રીજું કહ્યું છે કે મનુષ્ય શરીર જીવની સાથે એક ક્ષેત્ર વગાહપણે છે તેથી એક છે એમ માનવું તેને પણ નયનો આભાસ કહ્યો. મનુષ્યનું શરીર અને જીવ બંને એક જ ક્ષેત્રમાં છે, એક ક્ષેત્ર વગાહપણે છે એટલે કે એક જ ક્ષેત્રમાં છે તેથી એક છે એમ માનવું તેને પણ નયનો આભાસ કહ્યો. ચોથું, શરીર અને આત્માને બંધ બંધક ભાવ છે, બંધ્ય બંધક ભાવ માનવો તેને પણ નયનો આભાસ કહ્યો. શરીર અને આત્માને, શરીર સાથે આત્માને બંધ્ય બંધક ભાવ એટલે શરીર છે તે નો કર્મ છે અને નો કર્મ એના બંધાયા છે, આત્માના નો કર્મ એટલે કર્મ બાંધ્યા છે એને, એટલે એને એવું શરીર મળ્યું છે. નામ કર્મને લીધે શરીર મળે છે તો એ બાંધ્યા છે કર્મ, તો એને એવું શરીર પ્રાપ્ત થયું છે એવો જે કહેવાનો દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણને પણ નયનો આભાસ કર્યો. કેમ કે અહીંયા તો પંચાધ્યાયમાં તો એમને શુદ્ધ નિશ્ચય નહીંથી જે આપણે શાસ્ત્રમાં બધે કહીએ છીએ એવા આત્માની જ વાત કરી છે. આત્મા છે, બીજી કઈ વાત જ નથી. આ બધું જે છે આત્માનું છે જ નહીં, તો પછી એને તમે સુકરા એને નય કહીને શું તમારે કરવું શું છે? એમ પહેલા જ શરૂઆતમાં વાત કરી દીધી કે જેના દ્વારા તમારું કોઈ આત્માનું પ્રયોજન સિદ્ધ થતું જ નથી, તો પછી શુક્રવા એ બધું લઈને બેઠા છો, શરીર છે અને આ છે ને એની પર્યાય છે ને બધું. મૂળ વાત એમને એ કહેવી છે, એટલે આ બધી ગાથાની અંદર છે. અને એ બધી ગાથા જુઓ, તમે જોશો તો બધી ક્રમમાં જ આવે છે. જોયું 563, પછી 567, 568, 569, 570, એટલે એ આખા એ અધ્યાયની અંદર એ વાત આખી એ રીતે જ પંચાધ્યાયમાં લેવામાં આવી છે. હજી પાંચમું પણ અહીંયા એક કહ્યું છે કે શરીર અને આત્માને નિમિત્ત નૈમિતિક સંબંધ પ્રયોજનવાન નથી. આત્માને અને શરીરને નિમિત્ત નૈમિતિક સંબંધ પ્રયોજનવાન નથી. કેમ કે સ્વયં અને સ્વતઃ પરિણમનારી વસ્તુને પરના નિમિત્તથી શું ફાયદો? કાંઈ ફાયદો નથી. આ 571માં લીધું એટલે આત્માને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ આપણે સમજાવીએ છીએ ને, આપણે એમ કહીએ છીએ કે આત્માનો ભાવ થાય છે અને એ જ વખતે શરીરના અંગ હલે છે, હાથ ઊંચો કરવાનો આત્માનો ભાવ થયો અને હાથ ઊંચો થયો, તો એ બેની વચ્ચે સંબંધ શું છે? એ આત્માએ હાથ ઊંચો નથી કર્યો, પણ એક તરફ આત્માનો એવો ભાવ હતો અને બીજી તરફ એ ક્રિયા શરીરમાં થવાની હતી તો થઈ, અને એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ કરીને આપણે સમજાવીએ છીએ. બરાબર, અહીંયા પંચાધ્યાયમાં કહે છે કે ભાઈ તારે એ વાત લઈને શું ફાયદો કાઢવો છે? છોડ ને તું એ વાત. જ્યારે વસ્તુ જે છે એ સ્વયં પોતે પરિણમનારી છે તો એના પરિણમન તરફ તું દ્રષ્ટિ કરને. સ્વયં અને સ્વત પોતાની જાતે જ, પોતે કોઈથી પરિણમનારી નથી, પોતે જ પરિણમનારી છે અને પોતાથી જ પરિણમનારી છે, એને કોઈ બીજું પરિણમાવી શકતું નથી એ વાત તું જાણે છે, તો પછી તારે આ બધું કરીને શું ફાયદો કાઢવો છે? એટલે એ બધાને નયા ભાસ તરીકે એને કાઢી નાખ્યા, નયનો આભાસ તરીકે. બે જ વાત આમાં તો લીધી છે પંચાધ્યાયમાં, તો નય એટલે શુદ્ધ નયની વાત લીધી છે, સમ્યક નયને જ લીધો છે નય તરીકે, અને સમ્યક નય સિવાય જે છે એ બધાને શું કહ્યું? એ બધાને નય આભાસ કહી દીધો છે. એટલે આ પહેલા પ્રકારે નય આભાસ કહ્યો, પ્રથમ નય આભાસ કહ્યો અહીંયા. હવે અહીંયા બીજો નય આભાસ કહે છે. બીજા નય આભાસમાં શું કહે છે કે જીવ અને જળ કર્મો વગેરે જુદા જુદા દ્રવ્યો હોવાથી અને તેમને પરસ્પર ગુણોનું પર્યાયોનું સંક્રમણ થઈ શકતું નહીં હોવાથી જીવ અને જળ કર્મો, દ્રવ્ય કર્મો એ બંને જુદું જુદું દ્રવ્ય છે તો આપણે બરાબર જાણીએ છીએ, જીવ છે અને પેલા જળ છે, પૂતગળ કર્મરૂપે થઈ શકે એવા પરમાણુઓ ભેગા થયા છે. કાર્બનને રજકણ એને આપણે કહીએ છીએ, એ ભેગા થયા છે, એ જળ છે. એટલે એ બંને દ્રવ્યો જુદા છે, એટલે એમને ગુણોનું સંક્રમણ થઈ શકતું નથી, પરસ્પર ગુણોનું પર્યાયોનું સંક્રમણ થઈ શકતું નહીં હોવાથી, એટલે આના ગુણ આમાં જાય, આના ગુણ આમાં જાય, આના ગુણોની પર્યાય પેલાની અંદર દેખાય, એવું કેવી રીતે થાય, એવું થઈ શકતું નથી. બે દ્રવ્ય જુદા છે એટલે એમને પરસ્પર ગુણોનું સંક્રમણ થઈ શકતું નથી, બદલાઈ શકતું નથી. આના ગુણ આની અંદર કંઈ ફેરફાર કરી નાખે અને આની ગુણોની પર્યાયને બદલે, એવું કંઈ થઈ શકતું નથી. એવું હોવાથી જીવ કર્મ નો કર્મ શરીર આદિ કે કોઈ મૂર્તિક વસ્તુનો કરતા ભોગતા થઈ શકતો નથી. જીવ કર્મનો નો કર્મનો શરીર આદિનો અથવા તો બીજા કોઈક પદાર્થનો, મૂર્તિક પદાર્થ એટલે વસ્તુઓનો, કોમ્પ્યુટર છે, કાર છે, ઘર છે, એ બધાનો કરતા કે ભોગતા થઈ શકતો નથી. છતાં તેમાં નય લાગુ પાડવો તે નય આભાસ છે, એ મિથ્યા નય છે. છતાં પણ તમે એમાં નય લાગુ પાડો છો ને કે આ અપેક્ષાએ એમ કહી શકાય કે જીવ છે તે કર્મનો કરતા છે, વ્યવહારથી આ અપેક્ષા એમ કરીને, વ્યવહાર નહીં કરીને આપણે જે કહીએ છીએ, તો કે છે કે એવા નયને તો અમે નય આભાસ કહીએ છીએ, તો મિથ્યા નય છે. બીજું કે ગુણ સંક્રમણ વિના જ જો આત્મા કર્મો વગેરેનો કરતા ભોગતા થાય તો સર્વ પદાર્થોમાં સર્વ સંકર દોષ તેમજ સર્વ શૂન્ય દોષ આવે. જો આ થોડુંક સમજવા જેવું છે. આમાં જે પહેલામાં અહીંયા વાત અહીંયા કર્યા કે જીવ અને જળ એટલે પુદ્ગળ કર્મો છે એ જુદા છે, અને બીજા પણ જે કંઈ પુદ્ગળ છે બધા જુદા છે, અને બંનેના ગુણો છે એની આપલે એકબીજામાં થતી નથી. આનો ગુણ આમાં જાય, આનો ગુણ આમાં જાય, અથવા તો આના ગુણને પેલો પરિણામ આવે અને પેલાના ગુણને આ પરિણામ આવે, એવું કંઈ થઈ શકતું નથી. એ વાત આપણે જે લીધી એને અહીંયા વાત એને જ કરે છે કે એવી રીતે જો ગુણોનું સંક્રમણ થતું નથી, એટલે કે ગુણોના સંક્રમણ વિના જ જો આત્મા કર્મો વગેરેનો કરતા ભોગતા થાય તો સર્વ પદાર્થોમાં સર્વ સંકર દોષ આવે. એમાં જો એવું થતું નથી, છતાં પણ તમે એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કરી અને એમ કહો છો કે આ કર્મનો એ કરતા થયો, દ્રવ્ય કર્મનો કરતા થયો, તો પછી એ બીજા પદાર્થોમાં પણ એમ તમે કોઈક અપેક્ષા લાગુ પાડી શકો, બીજા ગમે તે પદાર્થોમાં, જગતના બધા પદાર્થોમાં તમે તો કે એવું લાગુ પાડશો તો પછી એ સંકર દોષ આવે, ભેળસેળનો દોષ થઈ જશે. અને એવું જો ભેળસેળ થાય તો દરેક પદાર્થની અંદર એવી રીતે થતું થવા માંડે તો પછી શૂન્ય દોષ આવે. શૂન્ય દોષ આવે એટલે કોઈ વસ્તુનું સ્વરૂપ જે છે તેવું છે તેવું રહી શકે જ નહીં, એની અંદર પણ ફેરફાર થઈ જાય. જીવ જુદો છે ને છતાંય પૂતગળમાં એ ફેરફાર કરી શકે છે, એ માન્યતા તમે કોઈક નહીંથી જો માનતા હો તો એ માન્યતાને લીધે તો તમે ગમે તે પદાર્થ જગતમાં, એક જ પદાર્થ શરીર જ શા માટે લો છો, પછી ગમે તે પદાર્થ લો, સર્વ પદાર્થ જગતના બધા જ પદાર્થની અંદર જીવ કરી શકે છે એવો ભાવ થઈ જાય છે. જીવ બધા જ પદાર્થોમાં એનો કરતા થઈ જાય છે. જો જીવ એક પર પદાર્થનો કરતા જો માનીએ તો પછી એનો અર્થ શું થયો, તો બીજા પર પદાર્થનો પણ એ કરતા થઈ શકે, ત્રીજા પર પદાર્થનો પણ કરતા થઈ શકે. જો જીવને રોટલીનો કરતા માનીએ તો પછી એ ભાખરીનો કરતા પણ થઈ શકે, પાપડનો કરતા પણ થઈ શકે, અને પછી તો આગળ વધીએ એટલે બધી જ વસ્તુ આવે, રસોડામાંથી બહાર નીકળો જેટલી વસ્તુ દેખાય બધાનો એ કરતા થઈ જાય. એટલે તમને અહીંયા એ વાત કહેવી છે કે સર્વ પદાર્થનો એ કરતા થઈ જાય, અને પછી તો કોઈ પદાર્થ જે છે એના કરતાપણામાંથી મુક્ત થઈ શકે નહીં, જીવના કરતાપણામાં જ બધા પદાર્થો આવી જાય, બધા જ પદાર્થોનો કરતા જીવ. એવું થાય તો પછી જગતમાં શૂન્યતા વ્યાપી જાય, કેમ કે ખરેખર જો એવું થતું હોય તો શું થાય, દરેક જીવ કોઈ જુદી જુદી રીતે બધા પદાર્થોને કરવા ચાહે છે, તો કોઈ પણ પદાર્થનું પરિણમન કોઈ રીતે શક્ય નથી, એ પદાર્થનું પરિણમન જેવું સ્વાભાવિક થવું જોઈએ એવું થઈ શકે નહીં, એટલે એમાં શૂન્ય દોષ આવે, એટલે એવું નાશ થઈ જાય. એટલે એમ નથી, આ બીજી વાત કહી. ત્રીજી વાત અહીંયા કહી છે કે મૂર્તિમાન એવું પૂતગળ દ્રવ્ય પોતાની મેળે જ જીવની અશુદ્ધ પરિણતિની ઉપસ્થિતિમાં કર્મરૂપે પરિણમી જાય છે એ જ આ વિષયમાં બ્રહ્મનું કારણ છે. અહીંયા શું કર્યું, થોડીક સ્પષ્ટતા કરીને વાત કરી કે જેને મૂર્તિકપણું છે એ હું પૂતગળ, પૂતગળને મૂર્તિકપણું છે, બાકીના પાંચ દ્રવ્ય છે એ અમૂર્તિક છે એ આપણે જાણીએ છીએ. તો એ પૂતગળ જે દ્રવ્ય છે એ પોતે પોતાની મેળે જ એ કર્મરૂપે પરિણમી જાય છે. એ કર્મરૂપે પરિણમે છે એટલે કે પરમાણુઓ એના બંધાય અને કર્મ થાય છે, ભેગા થાય છે કર્મ રજકણો અને કર્મરૂપે પરિણમે છે. પણ ક્યારે, તો કે જીવની પરિણતિ અશુદ્ધ છે ત્યારે, જીવના ભાવ અશુદ્ધ ભાવ છે ત્યારે. શુદ્ધ ભાવ કેવા છે, તો કે એ આત્મામાં જાય છે એ શુદ્ધ ભાવ છે. એ વખતે એનો ઉપયોગ પણ શુદ્ધ છે, એ આત્મામાં ઢળ્યો છે. પણ એ સિવાયના જે ભાવ છે એ બધા અશુદ્ધ ભાવ છે. એટલે કે શુભ ભાવરૂપે પરિણમતો હોય ત્યારે કે અશુભ ભાવરૂપે પરિણમતો હોય ત્યારે, એવી જીવની અશુદ્ધ પરિણતિ છે એ વખતે, એ પરિણતિની ઉપસ્થિતિમાં, એ પરિણતિની હાજરીમાં પેલા પૂતગળો જે છે, કર્મરૂપ પૂતગળો છે, એ પૂતગળો કર્મરૂપે પરિણમી જાય છે. એટલે એ વસ્તુ એમ છે એટલે બધો ભ્રમ થઈ રહ્યો છે, એ જ આ વિષયમાં ભ્રમનું કારણ છે. આજે જડ કર્મોનો કરતા જે માનવામાં આવે છે ને, એ એક અપેક્ષાથી વ્યવહાર નહીંથી જે કહેવામાં આવ્યું ને, તો કે એવી ભૂલ થવાનું કારણ એ ભ્રમ જે છે આવો, એ બંને વસ્તુ સાથે થાય છે ને એટલે એ ભ્રમ થાય છે. ખરેખર બંને ક્રિયાઓ જ જુદી છે. કર્મણ્ય રજકણોનું ભેગા થઈ અને કર્મ બનવું એ એની ક્રિયા છે, એ સ્વતંત્ર ક્રિયા છે. અને જીવના અશુદ્ધ ભાવ થવા અને જીવ એ અશુદ્ધ ભાવ રૂપે પરિણમન કરે એ જીવની ક્રિયા છે. પણ બંને એ વખતે જ થાય છે, એટલે કે એ ભાવ છે એ વખતે પેલા કર્મના રજકણો એમ પરિણમે છે એટલે ભ્રમ થાય છે. એટલે એમ આપણે માનીને કહીએ છીએ કે જીવના ભાવ છે તે પૂતગળ કર્મ બંધાવવા માટે નું નિમિત્ત કારણ છે, આપણે એમ કહીએ છીએ ને, એટલે આપણે એ રીતે કહીએ છીએ. એટલે અહીંયા એની વાતની અહીંયા સ્પષ્ટતા કરી કે એ ભ્રમનું કારણ એ જ છે. તમે એ ભ્રમને છોડો, એવું જોડાણ કરવાની જરૂર જ નથી. એમના પંચાધ્યાય પ્રમાણે તો એમનું કહેવું એ છે કે તમે એ બધી વાતને સુપરા ભેળવો છો, ફક્ત જીવની વાત જ લો ને. જીવ શું કરે છે, તો કે શુદ્ધ ભાવે પરિણમે, અશુદ્ધ ભાવે પરિણમે. અને અશુદ્ધ ભાવે પરિણમે છે એ જીવનું શું છે, તો કે એને અહીંયા પંચાધ્યાય પ્રમાણે એને વ્યવહાર નહીં કયો, બાકી તો શુદ્ધ ભાવે પરિણમન છે એ જ ભાવ છે. એટલે આ વાતને અહીંયા સ્પષ્ટ કરી. એના પછીની ગાથાની અંદર આ ગાથા 575 ની વાત લીધી, પછી 577 અને 579 બે એની વાત હજી આપણે લઈ લઈએ છીએ. હવે એના પછીનું ચોથું છે, એની અંદર કહે છે કે જે કોઈ પણ કરતા ભોગતા હોય છે, જે કોઈ પણ કરતા ભોગતા હોય છે તે પોતાના ભાવનો જ હોય છે. જેમ કુંભાર ખરેખર પોતાના ભાવનો કરતા ભોગતા છે, કુંભાર ઘડો બનાવે છે, પોટ બનાવે છે, તો એ વખતે એ ઘડો બનાવે છે એ ઘડાનો કરતા નથી થતો, એ પોતે પોતાના ભાવનો કરતા છે. કુંભાર ખરેખર પોતાના ભાવનો કરતા છે અથવા તો ભોગતા છે, પણ પરભાવરૂપ જે ઘડો તેનો કરતા કે ભોગતા તે કદી પણ થઈ શકતો નથી. ઘડામાં કયું દ્રવ્ય છે, માટી દ્રવ્ય છે, અને માટી જે છે એ ઘડા રૂપે પરિણમી રહી છે, માટીનો પિંડ હતો અને એની પર્યાય બદલાઈ અને ઘડા રૂપે થઈ, એમાં એ પૂતગળની ક્રિયા છે. એટલે પૂતગળ જે છે એ જ એની પર્યાય બદલે છે, પિંડમાંથી ઘડાની પર્યાય થઈ. અને આ બાજુ જે જીવ છે, કુંભારનો જીવ છે, એ ભાવ કરે છે. એટલે જીવ એનો ભાવ કરે છે અને એ જ સમયે પેલો ઘડો થાય છે, તો એમાં જીવ કંઈ કરતો નથી. જીવને એવો ભાવ આવે છે એટલે આપણે કેટલીક વખતે આપણે એમ કહીએ છીએ કે એ એનું નિમિત્ત કારણ છે. તો અહીંયા એમને કહેવું છે કે હવે એ નિમિત્ત કારણને તમે છોડો, જીવનો ભાવ અશુદ્ધ ભાવ છે એટલી વાત રાખો ને, વધારે શુકરા લાંબુ પોળું કરો છો તમે. મૂળ તો પંચાધ્યાય દ્વારા કહેવું એ છે કે તમે આ બધી જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ દર્શાવી અને જે જળ પદાર્થનો કરતા કહો છો, એ દ્રષ્ટિકોણ જે છે એ નય નથી, એ દ્રષ્ટિકોણ જ નથી, એને નયનો આભાસ છે. એ નય જ નથી, નયનો આભાસ છે. તો આવા નયા આભાસ આપણને સમજાવ્યા કે એ કુંભાર જે છે તે તેના ભાવનો કરતા છે, એ ઘડાનો કરતા કે ભોગતા નથી, એ થઈ શકતો નથી. એટલે સુધી વાત કરી દીધી, થઈ શકતો નથી. આપણે વ્યવહાર નહીંથી કહીએ છીએ, ઉપચાર કરીને કહીએ છીએ, પણ અહીંયા પંચાધ્યાયીની પદ્ધતિમાં જુદી વાત છે. પંચાધ્યાયી દ્વારા એ તમને શુદ્ધ ભાવ તરફ લઈ જાય છે. અધ્યાત્મની શૈલી છે ને, આખી શૈલી અધ્યાત્મની છે. તમારે અધ્યાત્મમાં જવું હોય તો તમારે ક્રમે 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 વિકલ્પોને ઓછા કરી અને માત્ર નેરો ડાઉન કરવું પડે. નેરો ડાઉન કરવું પડે, કોની તરફ નેરો ડાઉન કરવું પડે? આત્મા તરફ. તો આ આત્મા તરફ તમને લઈ જાય છે, આ પદ્ધતિ દ્વારા આત્મા તરફ લઈ જાય છે. સમયસારમાં પણ તમને આત્મા તરફ જ લઈ જાય છે. એમાં દ્રષ્ટિનો વિષય દર્શાવીને તમને આત્મા તરફ લઈ જાય છે. એમાં દ્રષ્ટિનો વિષય દર્શાવીને આત્મા તરફ લઈ જાય. પ્રભુ શાસ્ત્રોની વાત જુદી છે, તમને તમારા જેવું સ્વરૂપ છે એમાં તમને લઈ જવા છે, બસ બીજો કોઈ આશય નથી. એટલે બધા જ આચાર્ય ભગવાને એ જ વાત કહી છે, સમજવાની છે, એને સમજ્યા પછીથી એ ભાવને ભાવવાનો છે. એટલે અહીંયા પાંચમી વાત કરે છે કે કુંભાર ઘડાનો કરતા છે એવો લોક વ્યવહાર છે તે નયનો આભાસ છે, એ વાત અહીંયા કરવામાં આવી. હવે અહીંયા આ બે વાત અહીંયા લીધી, પહેલો નયાભાસ અને બીજો નયાભાસ. પહેલા નયાભાસની અંદર વાત જે કરી એ પછી આ બીજા નયાભાસની વાત કરી. એટલે આ ભાગ એટલા માટે પાડ્યા છે કે જુદી જુદી રીતે આપણે નયના પ્રકારને વર્ણવીએ છીએ, વ્યવહાર નહીંથી જુદી જુદી રીતે. તો એ બધાને અહીંયા એક જ હેડિંગ નીચે લાવી દીધા કે એ બધા નયના આભાસ છે, નિશ્ચય સિવાયના. એટલે કે સમ્યક નય છે એના સિવાયના બધા જ છે તે નયના આભાસ છે, એ બધા નયના આભાસ છે. હવે પેલું ઉદાહરણ સહિતની વાત હતી, આપણે પ્રશ્ન જે હતો ને એમાં, તો કે એ ઉદાહરણ સહિત હોય. ઉદાહરણ સહિત એટલે આત્મા જે છે, આત્મા જે છે એને એ લાગુ પડતું હોય એવો અર્થ એમાંથી નીકળે. મૂળ વાત એમાં એક એવી છે, આત્માને લક્ષે જે વાત લેવી છે ને એ આત્માના ઉદાહરણ હોય એમાં, એના સહિત જે હોય એ બધા જે નય છે એ સમ્યક નય હોય. બહારના જે કંઈને લાગુ પડતા હોય એવા બધા જે છે એને અહીંયા લેવા નથી, સમ્યક નયને એ રીતે લેવો છે. એટલે આ બધું આપણે કર્યું તો આમાં બધામાં જે 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 બહારની વાત આવી એ બધી વાતને તેમણે નયા ભાસમાં ઉડાડી દીધી છે. બધી વાતને, બહારની વાતોને બધીને નયા ભાસ તરીકે ઉડાડી દીધી છે. હજી આપણે ત્રીજો ભાગ જે નયા ભાસનું સ્વરૂપ કરીશું ત્યાર પછીથી એ ઉદાહરણ સહિત વધારે સારી રીતે સમજાઈ જશે. ચોથો પણ કરીશું ત્યાર પછીથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને કોઈ પ્રશ્ન હોય તો, પ્રશ્ન ન હોય તો પછી આનું જરાક હું તમને સંક્ષેપમાં સમાલોચના કરી જાઉં. પ્રશ્ન હોય તો પહેલા પ્રશ્ન લઈએ. જો સંક્રમણમાં શું છે કે એમાં ફેરફાર થાય. આપણે કર્મના સંક્રમણ લઈએ છીએ તો એમાં પ્રકૃતિ જે છે એ મૂળ પ્રકૃતિ એની એ જ રહે, પણ એની પેટા પ્રકૃતિ બદલાય, પેટા પ્રકૃતિ બદલાય, એ સંક્રમણ છે. એમાં ઉત્કર્ષણ પણ લઈએ છીએ, અપકર્ષણ પણ આપણે લઈએ છીએ. એટલે વધે પુણ્ય છે અને પછી તમે વધારે પાપ કરો છો, તો જે પ્રકારે પુણ્યનો બંધ પડ્યો છે કોઈક પ્રકારે, તો એની અંદર જે સ્થિતિબંધ અને સ્થિતિબંધ અને અનુબંધ એ જે છે એ પુણ્ય છે, અને વધારે એ જ પ્રકારનું કરો છો તો એમાં વધે છે, પણ એના જ પ્રકારનું તમે પાપ કરો છો તો એ પછી છે તો શું થાય, એ પાપ રૂપે થઈ જાય છે. એટલે તો એટલું તમારું પુણ્ય ભોગવવાનું ઓછું થઈ જાય છે. એ જે થયું એ અપકર્ષણ ને ઉત્કર્ષણ છે, અને એની સાથે ત્રીજો શબ્દ છે સંક્રમણ. સંક્રમણ એટલે પ્રકૃતિ આખી બદલાઈ જાય. તમે પુણ્ય કર્યું હોય ખૂબ બરાબર, અને પછી પાપ એટલું બધું વધારે કરો કે જેને લીધે થઈને તમારું પુણ્ય જે છે એની પેટા પ્રકૃતિ પ્રમાણે એ પાપમાં ફેરવાઈ જાય. એટલે સાતા વેદની હતું એ વેદનીય તો રહ્યું, પણ પેટા પ્રમાણે જોઈએ તો શું થાય કે અસાતામાં ફેરવાઈ જાય. સાતા હતી એ અસાતામાં ફેરવાઈ જાય, એવું ફેરફાર થઈ જવો એને સંક્રમણ કહેવામાં આવે. આ તો આપણે કર્મનું ઉદાહરણ લીધું, પણ અહીંયા પણ બીજા જે બીજી કોઈ પણ પર્યાયને પણ લઈએ અને એ પર્યાયની અંદર એ ફેરફાર જે રીતે થાય એ સંક્રમણને લઈને થાય છે, એ સંક્રમણ છે. બરાબર છે? ફેરફાર જે થાય છે. સાદું ઉદાહરણ આપણે લઈએ તો આપણને પુણ્યનું ઉદાહરણ અને કર્મનું ઉદાહરણ હું એટલા માટે લઉં છું કે સહેલાઈથી સમજાય એટલા માટે છે કે દાખલા તરીકે એક વસ્તુ જે છે, તમે પાણી છે એની અંદર મીઠું નાખ્યું છે અને ખારું થઈ ગયું છે પાણી, તો એની અંદર વધારે પાણી નાખતા જાઓ, વધારે ને વધારે પાણી નાખતા જાઓ તો એની ખારાશ ઓછી થઈ જાય છે, બરાબર છે ને? એ એક પ્રકારે સંક્રમણ થયું, એટલે એમાં ખરેખર તો એ ઉત્કર્ષણ થયું કે અપકર્ષણ થયું છે, પણ એમાં વિશેષતાથી કરી અને પ્રકૃતિ બંધાઈ જાય. બંધની અંદર ચાર પ્રકાર બંધ થાય છે ને, પ્રકૃતિ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એટલે સ્થિતિ બંધ અને અનુભાગનો બંધ જે છે એની અંદર જે ફેરફાર થાય, સ્થિતિ ઘટે અથવા તો અનુભાગ ઘટે, એને આપણે ઘટે તો અપકર્ષણ કહીએ છીએ, વધે તો ઉત્કર્ષણ કહીએ છીએ. પણ એનામાં આગળ વધતા જો પ્રકૃતિ જ આખી બદલાઈ જાય, એટલે સાતા વેદનીય હતું તમને, બંધાયું હતું, એનામાંથી તમને અસાતા વેદનીય થઈ જાય. તમે પુણ્ય બાંધ્યું હતું ને તમને સાતાનો ઉદય આવે એવું બાંધ્યું હતું, પણ તમે એટલા બધા પાપ કર્યા, એટલા બધા પાપ કર્યા કે સ્થિતિ બંધની તો વાત એક બાજુ રહી, પણ આગળ વધતા વધતા એ અસાતામાં ફેરવાઈ ગયું. તો એ શું થયું? એ સંક્રમણ થયું, પ્રકૃતિ જ આખી બદલાઈ જાય. હવે શંકર દોષની વાત જે છે, એ શંકર દોષ છે એ ભેળસેળની વસ્તુ છે, કે એક વસ્તુની અંદર બીજી વસ્તુ ભેળવી દેવામાં આવે તો જેથી કરીને પેલું જે એનું મૂળ સ્વરૂપ જે છે એ સ્વરૂપ જ જો ન રહે એવી રીતે ભેળસેળ જો કરવામાં આવે તો એ દોષ થઈ જાય છે. કે જેમ કે જીવ અને પુદ્ગળ એ બેને ભેગા તમે માની અને એકબીજાના ગુણોની અંદર ભેળવો તો એ શું કહેવાય? એ શંકર દોષ કહેવાય. આપણે વ્યવહારમાં શંકર ગાયની વાત આવે છે, ખ્યાલ છે? તો કે એક પ્રકારની જે ગાય છે એના પછી વીર્ય અને બીજી એના બીજી પ્રકારના ગાયનામાં નાખવામાં આવે છે અને પછી એમાંથી શંકર ગાય ઉત્પન્ન કરવામાં આવે. એટલે એક ગાય એવી હોય કે જેનું દૂધ સારું હોય એના હોય, અને બીજું હોય કે એનું શરીર પણ છંદ હોય, તો પછી એ બેનું ભેગું કરી અને જે કરવામાં આવે છે એવી શંકર ગાય. એ જ પ્રકારે વનસ્પતિમાં શંકર કપાસ એ બધું જે કરવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે, કે કોઈકની એક વસ્તુ સારી છે અને બીજાની બીજી, તો ભેળસેળ કરી દેવામાં આવે છે અને એવું કરવામાં આવે છે, એને માટે શંકર શબ્દ વપરાય છે. તો અહીંયા આપણે શાસ્ત્રમાં શંકર વાપરીએ છીએ તો એ ભેળસેળના અર્થમાં છે, કે જે ભેળસેળને લીધે થઈ અને એનું મૂળ સ્વરૂપ છે એ નાશ પામે તો એ શંકર દોષ કહેવાય, એને દોષ કહેવાય. કેમ કે મૂળ સ્વરૂપ તો ચાલ્યું ગયું ને, શંકર કપાસ ઉભો કર્યો, શંકર કપાસનું બિયારણ જે બનાવવામાં આવ્યું ભારતમાં, તો એમાં શું હતું કે મૂળ કપાસ જે હતો એની અંદરનું રૂ સારું હતું, પણ એમાં બહુ જ ઓછા પ્રમાણમાં રૂ નીકળતું હતું. બીજો જે કપાસ હતો એની અંદર જે છે રૂ પુષ્કળ પ્રમાણમાં નીકળતું હતું, પણ એના જીન્સ એવા પ્રકારના હતા કે એ રૂ સારું નહોતું. તો એ બેના બિયારણનો એવી રીતે પ્રયોગશાળામાં મિક્સઅપ કરવામાં આવ્યું જીન્સમાં, કે જેથી કરી અને ખૂબ રૂ થાય અને પાછું એ સારી જાતનું થાય, સ્મૂધ થાય. એટલે મૂળ સ્વરૂપ હતું એ નાશ પામ્યું, મૂળ સ્વરૂપ નાશ પામ્યું અને ભેળસેળ કરી અને જે બનાવવામાં આવ્યું એને શંકર નામ આપવામાં આવ્યું. એને માટેનો એક્ઝેક્ટ ઇંગ્લિશ વર્ડ મને યાદ નથી આવતો, યાદ આવશે તો કહીશ, પણ એ મૂળ ભેળસેળ કરવાથી મૂળ ગુણ જે છે, મૂળ સ્વરૂપ જે છે એનો નાશ થાય તો એને શંકર દોષ આવ્યો એમ કહેવામાં આવે. એટલે આપણે તો શાસ્ત્રમાં તો કઈ રીતે માનીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય છે એ પોતે બદલાતું નથી, એ અવિનાશી છે, અને અવિનાશી એટલા માટે છે કે એના ગુણો છે એમાં કોઈ ફેરફાર થઈ શકતો જ નથી. જીવના ગુણો જીવના જ રહે છે, પૂતગણના ગુણો પૂતગણના જ રહે છે, ધર્માસ્તિકાયના ગુણો ધર્માસ્તિકાયના, આકાશના ગુણ આકાશના, એમાં એકબીજામાં ભેળસેળ થતી નથી. અને જો આવી ભેળસેળ થાય તો પછી મૂળ દ્રવ્ય છે એનો નાશ થાય, અને મૂળ દ્રવ્યનો નાશ થાય તો પછી પ્રલય કહેવાય, બરાબર છે? તો એ શંકર દોષ છે. એટલે શંકર દોષ જુદી વસ્તુ છે, સંક્રમણ જુદી વસ્તુ છે. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ.